અત્યારના અમુક એક્ઝામ્પલ થી આપણે ખાલી પર્યાય ને સમજીએ ખ્યાલ આવે કે કઈ જાતની પર્યાય કયા જાતના દ્રવ્યોમાં ક્યારે ક્યારે થાય છે એનું આપણે સ્ટડી કરીએ છીએ. તો આ જે બેઝિક પ્રિન્સિપલ આપણે શરૂઆતમાં બહુ પહેલા ભણી ગયા, હવે એને લઈને એપ્લાય કરીએ તો આ છેલ્લા લગભગ 50-60 ક્વેશ્ચન જે છે આ ચેપ્ટરમાં એ ખાલી એક્ઝામ્પલ જ છે. જો આપણે લાસ્ટ 2-3 ક્લાસ થી ખાલી એક્ઝામ્પલ જ જોઈએ પણ એમાં ફરીથી આપણે થોડું બિંગ ઓરિજિનલ સિદ્ધાંત જોઈ લઈએ તો આપણને થોડું ખ્યાલ આવી જાય. જો તમારે જોવું હોય તો એકદમ શરૂઆતમાં કાઢો પર્યાય અધિકાર પેજ 71 છે, ક્વેશ્ચન 211-212. સૌથી પહેલા પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે અથવા તો દ્રવ્યની વશમાન અવસ્થાને પણ પર્યાય કહે. બરાબર, પર્યાયની પરિભાષા તો ઘણી બધી છે, આ તો અહીંયા એક જ આપી છે, બાકી અનેક અનેક શાસ્ત્ર આપણે લઈએ ને તો વી વિલ ફાઇન્ડ એટલીસ્ટ 10-15 ડિફરન્ટ ડેફિનેશન, પણ બધાનો મીનિંગ એક જ થાય કે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુનું પ્રેઝન્ટ ફોર્મ એ પર્યાય છે. હવે એને દ્રવ્યની વર્તમાન અવસ્થા કહો કે ગુણોના વિશેષ કાર્ય તો ગુણોની વર્તમાન અવસ્થા કહો, વન એન્ડ ધ સેમ થિંગ. આપણે બહુ પહેલા એકવાર જોયું હતું કે કોઈ પણ એક દ્રવ્ય છે એ દ્રવ્યને તમારે જો વર્ણન કરવું હોય એનું તો અનેક વિશેષતાઓ આવે છે. બરાબર, તો એ બધાને એના ગુણો કહેવાય છે. તો દ્રવ્ય એઝ અ સબસ્ટન્સ પણ વર્તમાનમાં એક્ઝિસ્ટ કરે છે. દ્રવ્ય એઝ અ સબસ્ટન્સ વર્તમાનમાં એક્ઝિસ્ટ કરે છે, તો એની વર્તમાનમાં એનું કંઈક ને કંઈક ફોર્મ છે. હવે જેવી રીતના એ જ દ્રવ્યને વર્ણન કરવા માટે અલગ અલગ ગુણો લીધા તો એને એક એક એંગલથી પણ એનું વર્તમાનમાં કંઈક ને કંઈક ફોર્મ છે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ શુગર ક્રિસ્ટલ હોય એનો કંઈક ને કંઈક શેપ છે, એનો કંઈક કલર છે, એનો કંઈક ટેસ્ટ છે. તો એક એક ગુણોની વર્તમાન અવસ્થા કહીએ કે દ્રવ્યની વર્તમાન અવસ્થા કહીએ, ઇટ્સ વન એન્ડ ધ સેમ થિંગ. એક એક ગુણોની વર્તમાન અવસ્થા કહેતા એક દ્રવ્યમાં એક સમયમાં અનંત પર્યાયો છે. બરાબર, અને એક દ્રવ્યની વર્તમાન અવસ્થા કહેતા એક દ્રવ્યમાં એક સમયમાં એક પર્યાય છે. આ એક પર્યાય ઇઝ અ ક્યુમ્યુલેટિવ ફોર્મ ઓફ આ અનંત પર્યાય. ખ્યાલ આવે છે? સમજાય છે સંજીવભાઈ? આ ખ્યાલ આવે છે? જો આ સિદ્ધાંત સમજાય છે તો બાકી બધું સમજવું બહુ ઇઝી છે. આ સિદ્ધાંત જો સમજાય તો બાકી સમજવું બહુ ઇઝી છે કે આ અનંત પર્યાયનો સમૂહ એટલે એક પર્યાય એમ થાય. બરાબર, આ તો પહેલી વાત આપણે જોઈ લીધી. હવે જો ક્વેશ્ચન 212 કે પર્યાયના ભેદ કેટલા છે? પર્યાયના બે ભેદ, એનો એક સ્વભાવ પર્યાય, સોરી આઈ એમ ઓલરેડી થિંકિંગ અહેડ, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. બરાબર, અને બંનેના બે બે ભેદ, સ્વભાવ અને વિભાવ, સ્વભાવ અને વિભાવ. પહેલા તો આટલું કોને ખ્યાલ નથી આવ્યો હજી સુધી? કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે? આનો શું મતલબ, શું પરિભાષા આપણે જોઈએ છે? પર્યાયના બે ભેદ, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, અને એના પાછા બે બે ભેદ, સ્વભાવ વિભાવ, સ્વભાવ અને વિભાવ. બરાબર, કોઈ પણ વસ્તુના જેનો શેપ છે એ શેપ ને એની વ્યંજન પર્યાય કહેવાય. બરાબર, શેપ અને આ બાકી બધી પ્રોપર્ટીઝ, ઓલ અધર પ્રોપર્ટીઝ. જો ફરીથી આપણે આ સમજશું ને તો બાકી બધા એક્ઝામ્પલ જે આપણે સમજે છે બહુ ક્લિયર થઈ જાય. એટલે આને ઘડી ઘડી દરેક ક્લાસમાં આઈ એમ રિપીટિંગ ધ સેમ થિંગ અગેન. પર્યાય ના બે પ્રકાર, અર્થ પર્યાય, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય એટલે દ્રવ્યના શેપને, આકારને અથવા એની પ્રદેશત્વ ગુણની વિશેષ પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય છે. અને બાકીની બધી પર્યાયોને અર્થ પર્યાય કહેવાય છે. આપણે જોયું હતું કે આમ વિભાજન શું કામ લીધું, કે ખાલી શેપને અહીંયા નાખ્યું ને બાકી બધું અહીંયા નાખ્યું. એનો પાછળ આન્સર આપે છે કે સિદ્ધ ભગવાન છે તો સિદ્ધ ભગવાનમાં અલગ અલગ ભગવાનના શેપ અલગ અલગ છે. એવું હોવા છતાં દરેક સિદ્ધ ભગવાનને સુખ અથવા એમની બાકી બધી એમની અવસ્થાઓ પ્રોપર્ટી છે. માટે શેપ ઇઝ નોટ અ ફેક્ટર, એ સુખ દુઃખમાં એમનું કઈ કામ નથી. માટે એને જુદો પાડી બરાબર. હવે એ બધામાં સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય. બેઝિક ડેફિનેશન શું છે? કે કોઈ પણ દ્રવ્યની અવસ્થા નો આરોપ જો કોઈ બીજા દ્રવ્ય પર આપવામાં ન આવે તો એ સ્વભાવ પર્યાય, અને કોઈ બીજા દ્રવ્ય પર નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ આપવામાં આવે તો એ વિભાવ પર્યાય. બરાબર. તો દ્રવ્યના વર્તમાન શેપને જો કોઈ બીજા દ્રવ્ય પર આરોપ આપવામાં આવે તો એ વિભાવ વ્યંજન પર્યાય થાય, અને એને જો કોઈ બીજા દ્રવ્ય પર આરોપ આપવામાં ન આવે તો એ સ્વભાવ વ્યંજન પર્યાય થાય. હવે બીજું દ્રવ્ય કેન બી વન પૂતગલ ટુ ધી અધર પૂતગલ, ઓર ઇટ કેન બી વન પૂતગલ ટુ જી, ઓર વાઇસ વર્સા. ખ્યાલ આવે છે? ઓકે. સિમિલરલી અર્થ પર્યાયમાં એની વર્તમાન બાકીના બધા ગુણોની અવસ્થાને જો કોઈ બીજા દ્રવ્ય પર આરોપ આપવામાં આવે તો એને વિભાવ અર્થ પર્યાય કહેવાય છે, અને જો કોઈ બીજા દ્રવ્ય પર આરોપ આપવામાં ન આવે અને નેચરલી એ દ્રવ્યની એવી અવસ્થા હોય તો એને સ્વભાવ અર્થ પર્યાય કહેવાય. સો દેન ધ ક્વેશ્ચન બીકમ્સ કે જો છ દ્રવ્યમાં ચાર દ્રવ્યની તો નેચરલ જ અવસ્થા છે, ધર્મ અધર્મ આકાશ અને કાળ, એમાં તો કોઈ બીજા દ્રવ્યનો ઓલો સંયોગ થતો જ નથી. તો જીવ અને પૂતગલ એ બે દ્રવ્યની નેચરલ અવસ્થા એટલે એની સ્વભાવ અર્થ પર્યાય કઈ છે? તો જીવમાં જયારે જીવ મોક્ષમાં હોય સિદ્ધ અવસ્થામાં તો એની સ્વભાવ અર્થ પર્યાય હોય છે, અને પૂતગલમાં જયારે પૂતગલ પરમાણુ હોય ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ તો એની સ્વભાવ પર્યાય હોય છે. જો પૂતગલમાં સ્કંદ હોય તો બાય ડેફિનેશન એ બધી પર્યાયો એની વિભાવ પર્યાય છે, કેમ કે સ્કંદ એટલે એક બે અથવા બે થી અધિક પરમાણુઓનો સમૂહ, તો એમાં એકબીજા પરમાણુનો ઓટોમેટિકલી નિયમિત નૈવેદિક સંબંધ આવી જાય છે. ખ્યાલમાં આવે છે? ખ્યાલમાં આવે છે કે નહીં? ઓકે. સિમિલરલી સંસારી અવસ્થામાં જીવ ને આ શરીરનો સંબંધ હોય જ છે, તો હોય જ છે, તો એનો નિયમિત નૈમિત્તિક સંબંધ આવતા ત્યાંની પણ પર્યાયો વિભાવ આવી જાય છે. ખ્યાલ આવે છે? આ બેઝિક સિદ્ધાંત વધારે સમજાય છે? આટલું સમજાય છે? તો ચાલો આવી જાઓ આપણે ક્વેશ્ચન 283 ઉપર. જો હવે આપણે પૂતગલની પર્યાયો, જીવની પર્યાયો, એના વિશેષ, એના ભેદ પ્રભેદ એ બધું આપણે જોઈ લીધું ઓલરેડી. હવે એનાથી આપણે આગળ વધીએ છે અને અમુક એક્ઝામ્પલ દ્વારા કઈ પર્યાયને કેવી રીતના એવું પ્રેક્ટિકલી થોડું આપણે સમજવાની ટ્રાય કરીએ. જો ક્વેશ્ચન 283, નીચેના બોલ કયા ગુણના કયા પર્યાય છે એ સમજાવો. પેજ 88, ક્વેશ્ચન 283, નીચેના બોલ કયા ગુણના કયા પર્યાય છે તે સમજાવો. સૌથી પહેલું અવાજ. અવાજ, એક મિનિટ. હવે આ અવાજ માટે તમે ક્વેશ્ચન નંબર કાઢો 295, પેજ 101. વાઇલ વી આર ટોકિંગ એ આજનો ટોપિક પણ છે એટલે આપણે જોઈએ જ લઈએ. મળ્યું બધાને? પેજ 101, ક્વેશ્ચન નંબર 295. ક્વેશ્ચન છે શબ્દ શું છે, શબ્દ શું છે અને શું એ આકાશનો ગુણ છે, કેમ કે આકાશમાં ટ્રાવેલ કરે છે, એ આકાશની પ્રોપર્ટી છે તો ના. જો સૌથી પહેલા એમાં સિદ્ધાંત શું છે, કોઈ પણ પદાર્થ જે ઇન્દ્રિયથી આપણને જણાઈ શકે, કોઈ પણ પદાર્થ જે આપણને પાંચ ઇન્દ્રિયથી જણાઈ શકે એ કયો હોવો જોઈએ, એ ઓટોમેટિકલી એ દ્રવ્ય પુદ્ગલ છે. કેમ? વેરી ગુડ. કેમ કે ઇન્દ્રિય જનિત છે ને, કેમ કે જે જે દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય છે એ જ આ ઇન્દ્રિયથી જણાઈ શકે છે. તો જે વસ્તુ આપણને કાનથી જણાય છે કે બાય ડેફિનેશન પુદ્ગલ. હવે બીજી વસ્તુ અહીંયા જો શું કે આન્સર આપે છે, શબ્દ એ પુદ્ગલ દ્રવ્યનો સ્કંદરૂપ પર્યાય છે. શબ્દ કે પુદ્ગલ દ્રવ્યનો સ્કંદરૂપ પર્યાય છે. જો ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ હોય ને તો એમાં મેઇન પ્રોપર્ટી કઈ છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ, પણ શબ્દ છે જ નહીં. ખ્યાલ આવે કે અવાજ કે કર્ણ એવું કઈ નથી મેઇન પ્રોપર્ટી. કેમ કે પુદ્ગલ નો સ્વભાવ જ એવો છે કે એની એનો એના એના મેઇન ગુણ એના જે વિશેષ ગુણો સ્પર્શ રસ ગંધ વર્ણ છે. આ શબ્દ જે છે અથવા અવાજ જે છે એ કોઈ એક પુદ્ગલ દ્રવ્યની પ્રોપર્ટી નથી, એક સ્કંદની પ્રોપર્ટી છે. અમુક પુદ્ગલ પરમાણુઓ મળીને ક્યુમ્યુલેટિવલી એવો શબ્દરૂપ સ્કંદ બનાવે છે. ખ્યાલ આવે? જો એને અહીંયા લખે છે વાંચે, શબ્દ કે પુદ્ગલ દ્રવ્યનો સ્કંદરૂપ પર્યાય છે તે આકાશનો ગુણ નથી. કારણ કે આકાશ તો સદાય અમૂર્તિક છે અને શબ્દ મૂર્તિક છે. એ તો આપણે કાઢી નાખ્યું પહેલા કે આકાશ અમૂર્તિક છે, શબ્દ નાનેથી સંભળાય છે એટલે મૂર્તિક છે, જણાઈ શકે છે માટે પુદ્ગલ. હવે આગળ, હવે આ શબ્દ કાને અથડાય છે તેથી અવાજરૂપ ગર્જના થાય છે. એ શબ્દ કાન પર અથડાય છે એટલે અવાજરૂપ ગર્જના થાય છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જણાય છે માટે પુદ્ગલ. નીચે આગળ, જો આ જગતમાં એટલે કે આ લોકમાં ભાષા વર્ગના નામના પુદ્ગલોની જાતિ ભરી પડી છે. જો આ પણ આપણે જોઈ લીધું છે પણ એને ફરીથી રિવાઇઝ કરી લઈએ. આ ભાષા વર્ગના વસ્તુ શું છે? કોઈ એક પરમાણુ એક પુદ્ગલ દ્રવ્ય હોય તો એને પરમાણુ કહેવાય, બરાબર? હવે એક થી વધારે થાય તો એના સમૂહને સ્કંદ કહેવાય. હવે આમાં જયારે મોટા સ્કંદ થતા જાય તો એમાં પછી બહુ મોટા સ્કંદમાં અમુક ભેદ પડે છે. બહુ મોટા સ્કંદ બને એમાં અલગ અલગ પ્રકારના સ્કંદનો પ્રકાર બને છે, બરાબર? હવે એમાં બધા અવિભાગ પ્રતિચ્છેદ વર્ગ વર્ગના એ બધા હમણાં નથી કોમ્પ્લિકેટ નહીં કર્યું, પણ આ જે ભેદ પડે છે તો એમાં ધર 23 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એટલું સમજીએ આપણે ખાલી. ધેર આર 23 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સન. ફરી ખ્યાલમાં આવે છે? 23 પ્રકારના જુદા જુદા સ્કંદ છે. એમાંથી એક પર્ટિક્યુલર જે સ્કંદ છે એને ભાષા વર્ગણા કહે છે. આ ભાષા વર્ગણા નામના સ્કંદનું ફંક્શન શું છે કે ઇટ ઇઝ અ રો મટીરિયલ રેડીમેડ અવેલેબલ ક્યાંય પણ, અને એવો કંઈક ઇન્સિડન્ટ થાય એ ભાષા વર્ગણાના પરમાણુઓ શબ્દ રૂપે કન્વર્ટ થાય. જેવી રીતે હજી એક વસ્તુ છે એને કારમાણ વર્ગણા કહે છે. આ આપણને સમજાય એવી વસ્તુ છે. એટલે આ કારમાણ વર્ગણા અને કર્મમાં શું ડિફરન્સ છે? હા, કારમાણ વર્ગણા અને કર્મમાં શું ડિફરન્સ છે ભાઈ? કારમાણ વર્ગણા એ રો મટીરિયલ છે. જયારે જીવના અમુક જાતના પરિણામ થાય તો એ કારમાણ વર્ગણા કર્મ રૂપે કન્વર્ટ થઈને જીવ સાથે બંધાય છે. આ ખ્યાલ આવે? સિમિલરલી ભાષા વર્ગણા એવું રો મટીરિયલ છે એ આકાશમાં બધે અવેલેબલ છે. હવે જેવી રીતના સમજો આ પ્લેનને મેં અહીંયા સ્ટ્રાઇક કરી તો કઈક અવાજ આવ્યો. એ અવાજ આવ્યો ત્યારે શું થયું કે ત્યાંના ભાષા વર્ગણાના પરમાણુઓ એ શબ્દ રૂપે કન્વર્ટ થયા અને બધે સ્પ્રેડ થયા અને એ પછી આપણા કાને અથડાયા એટલે આપણા કાને એ અવાજનો આપણને જ્ઞાન થયું. આ પુદ્ગલનો અથડાવો, આ પુદ્ગલ જુદા છે
આ બે પૂજગલ જુદા છે. અહિયાં અવાજ બન્યો એ ત્રીજા પૂજગલ છે. ખ્યાલ આવે છે ને? એ પૂજગલો ટ્રાવેલ થઈને આપણે કાને અથડાયા, અને અહિયાં જે જ્ઞાન થયું એ જીવ છે. એ જ્ઞાન થયું એ જીવ ને થયું. દરેક દ્રવ્ય એ પોત પોતાનું કાર્ય ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે કર્યું, અને એકબીજા પર નિમિત્ત નૈવેદિક સંબંધ નો આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવે છે? અને એવા આરોપ આપવાને એવો આરોપ શું કામ આપવામાં આવે છે? કેમ કે લોક વ્યવહારમાં એવું લાગે છે કે જાણે આને કારણે ઓલું થયું. જેવી રીતના કે ભાષા વર્ગના પરમાણુ લોકમાં બધે જ રહેલા છે, તો કઈક કારણ મળીને એ શબ્દ રૂપે પરિણામે છે. પણ એ કઈક કારણ મળવું એની એ કારણ નિમિત્ત કારણ છે, અને એની શબ્દ રૂપે પરિણમવું એની પોતાની ઉપાદાનગત યોગ્યતા છે. હવે એ પણ એવું છે ને કે જ્યાં સીડીમાં અત્યારના કોઈ ભાષા વર્ગના પૂજગલ નથી, એ પૂજગલ જુદા છે. હવે જયારે સીડી આપણા કમ્પ્યુટરમાં જાય છે, એનું જે પણ અંદર પ્રોસેસિંગ થાય છે, અને સ્પીકર માંથી જે છૂટે છે એ ભાષા વગેરે પૂજગલ છે. જો અહિયાંથી વાંચે, જગતમાં ભાષા વર્ગના નામના પૂજગલોની જાતિ ભરી પડી છે. તેના કાળે તેના કારણે સ્વયં શબ્દરૂપ પરિણમે છે. જે સમયે તે પૂજગલો શબ્દરૂપ પરિણમે છે તે સમયે કોઈ ને કોઈ જીવ વા અન્ય પદાર્થ નિમિત્ત હોય છે. પણ જીવના કારણે ખરેખર ભાષા વર્ગના શબ્દરૂપે પરિણમતી નથી. ભાષા વર્ગના શબ્દરૂપે પરિણમે તે સમયે જીવની ઈચ્છા અથવા યોગ હોય તો તે નિમિત્ત માત્ર છે. આ ક્લિયર થયું? હવે આપણે પાછા લીધી આપણે 283 માં. આપણો ક્વેશ્ચન શું હતો કે અવાજ એ કયા દ્રવ્યની કયા ગુણની પર્યાય છે? બોલો, પહેલા તો કયા દ્રવ્યની પર્યાય છે? બહુ ક્લિયર. કયા ગુણની પર્યાય છે? ભાષા વર્ગના કયા ગુણની પર્યાય છે? ભાષા વર્ગનાની કે શબ્દની કે એ કોઈ ગુણની પર્યાય નથી. કેમ કે એ સ્કંદની પર્યાય છે. જે સ્પષ્ટ સ્વર દંડ વર્ણ છે તો ગુણો છે, પણ આ શબ્દ છે કોઈ ગુણની પર્યાય નથી. હવે હા, એ જે પૂજગલ સ્કંદ જે બને છે એની ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી હોઈ શકે. જ્યાં ભાષા વર્ગના થી શબ્દ બન્યો, શબ્દ ઇઝ લાઈક અ એમ સમજો, ઇટ ઇઝ અ પૂજગલનું પેકેજ, પરમાણુઓનો સમૂહ, એટલે ઇટ અનાધર પૂજગલનું પેકેજ. ઇટ વિલ હેવ ઇટ ઓન પ્રોપર્ટી. એમાં એનો સ્પર્શ હશે, રસ ગંધ વર્ણ બધું હશે. આપણે સાયન્ટિફિક થિયરીમાં દેર ઇઝ અ પાર્ટિકલ થિયરી ઓફ વેવ અને વેવ થિયરી, પાર્ટિકલ થિયરી ને વેવ થિયરી, બે થિયરી આવે. એટલે એમાં એ લોકો પણ એમ જ કહે છે કે આ શબ્દ એ પેકેટના ફોર્મમાં બધે ટ્રાવેલ કરે અને પછી કાને પડે અને અવાજ રૂપે પડે. ખ્યાલ આવે? જો અહીંયા વાંચે એક પૂજગલ પરમાણુ ધ્વનિ રૂપે પરિણમી શકતો નથી, તેથી તે કોઈ ખાસ ગુણનો પર્યાય નથી. પણ શબ્દ સોરી પણ સ્પર્શ ગુણના કારણે થયેલ સ્કંદનો વિશેષ પ્રકારનો પર્યાય છે. આ બધા જે સ્કંદ બને છે એ સ્પર્શ ગુણમાં ચિકાસ નામનો ગુણ છે. ચીકીને તો આ જે પરમાણુઓ છે એકબીજાને ચીક થઈને મોટા પાક પેકેજ બને છે. તો યુ કેન સે કે ભાષા વર્ગના કયા ગુણની પર્યાય છે? તો યુ કેન સે કે કદાચ સ્પર્શ ગુણની પર્યાય છે, કેમ કે એનાથી બનેલી છે. અને ઇવેન્ચ્યુઅલી આ ભાષા વર્ગનાનું ફંક્શન ટુ ઇટસેલ્ફ ટુ ગેટ કન્વર્ટેડ ટુ સાઉન્ડ. સ્પર્શ ગુણ ના કારણે થયેલ સ્કંદ નો વિશેષ પ્રકાર નો પર્યાય છે અને તે સ્કંદ ના આકાર તે વિભાવ વ્યંજન પર્યાય છે. એનો જે શેપ જે છે એની વ્યંજન પર્યાય છે, પણ એ વિભાવ છે કેમ કે સ્કંદ ના ફોર્મ માં છે. આગળ જઈએ. સેકન્ડ વર્ડ ઇઝ પડગો. પડગો એટલે એકો. એકો પડે છે એ કયા દ્રવ્ય ની કયા ગુણ ની પર્યાય છે? ઉદગત દ્રવ્ય અને ભાષા વર્ગણા નું ફંક્શન. આપણે એને રીત નથી કરતા. આગળ જોઈએ. પડછાયો, શેડો. આ શેડો પડે છે કયા દ્રવ્ય ની કયા ગુણ ની પર્યાય? કયા ગુણ ની પર્યાય છે? વર્ણ ગુણ. વેરી ગુડ. જો એને વાંચીએ ઝડપ. પડછાયો અને પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે મિરરિંગ, આપણું જે રિફ્લેક્શન. તો પડછાયો અને પ્રતિબિંબ એ પુદ્ગલ દ્રવ્ય ના વર્ણ ગુણ નો વિભાવ પર્યાય છે. સૂર્યનું વિમાન. સૂર્યનું વિમાન એટલે આપણને જે સન દેખાય છે ને, સન અને મૂન. એકચુઅલી જૈન થિયરી પ્રમાણે આ સન, મૂન, સ્ટાર, કોન્સ્ટેલેશન આ બધા દેવોના વિમાન છે. એટલે જેવી રીતના આપણું અર્થ એક પ્લેનેટ છે ને, એવી રીતના એ દેવોના રહેવાના ઘરને જ વિમાન કહેવાય છે. એટલે એ વિમાન કે પ્લેન જેવા નથી હોતા આપણા પ્લેન જેવા, પણ એ વિમાન ઇઝ સાઇઝ ઓફ ધી અર્થ એમ સમજો. ઇટ ઇઝ વેરી વેરી બિગ પ્લેનેટ. જેવી રીતના સ્વર્ગમાં પણ વૈમાનિક દેવ છે ને, એ વૈમાનિક દેવ પણ વિમાનમાં રહે છે. અને એ વિમાન કઈ આપણા નાના નાના પ્લેન જેવા નથી. એ વિમાન આપણા અર્થ કરતા પણ ઘણા મોટા મોટા વિમાનો છે. એટલે એક વિમાન ની અંદર મોટા મોટા કોન્ટેનન્ટ છે. એની અંદર પછી ઓશન છે, નદીઓ છે ને બધું છે. ખ્યાલ આવે? અહીંયા એવી રીતના સન, મૂન એ બધા પણ દેવોના, યોગીશી દેવોના વિમાન. હવે વિમાન સેનાથી બનેલા છે? પૂજગલ. એટલે અહીંયા એ છે. સૂર્ય વિમાન એ પૂજગલ દ્રવ્યના અનેક સ્કંદોની અનાદિ અનંત પિંડ છે. એ અનાદિ અનંત એવું જ રહે છે. સૂર્યમાં જે તેજ, જે પ્રકાશ છે, એના વર્ણ ગુણ નો વિભાવ કર્ત પર્યાય છે. અને એ વિમાન ને ઇટસેલ્ફ તો, એનો શેપ તો એ વ્યંજન પર્યાય છે. હવે જો દિસ ઇઝ વેરી ડિફરન્ટ. આ ઘડિયાળના લોલક નું હલવું, જે આપણું પેન્ડ્યુલમ હોય ને, પેન્ડ્યુલમ નું હલવું એ કયા દ્રવ્ય ની કયા ગુણ ની પર્યાય છે? મૂળ દ્રવ્ય ની ક્રિયાવતી શક્તિ ની પર્યાય. ક્રિયાવતી શક્તિ નામનો ગુણ છે જેને કારણે પૂજગલ નું હલન ચલન થાય. ઘડિયાળના લોલક નું ચાલવું છે પૂજગલ ની ક્રિયાવતી શક્તિ ને કારણે થતો ગમન રૂપ વિભાવ પર્યાય છે. દુઃખ, મોક્ષ અને કેવલના આ કયા દ્રવ્ય ની પર્યાય છે? જીવ દ્રવ્ય. આ દુઃખ એ કયા ગુણ ની પર્યાય છે? હા, એક સુખ નામનો જીવમાં ગુણ છે. એ સુખ ની વિભાવ પર્યાય ને દુઃખ કહેવાય. બરાબર. તો હવે વિભાવ પર્યાય છે તો એ અર્થ પર્યાય છે, પણ એ વિભાવ હશે કે સ્વભાવ હશે? વિભાવ જ હશે, કેમ કે સંસારમાં જ દુઃખ હોય છે. અચ્છા, મોક્ષ. મોક્ષ એ કયા ગુણ ની પર્યાય છે? જીવ દ્રવ્ય ના કયા ગુણ ની પર્યાય મોક્ષ છે? વેરી ગુડ. એક મોક્ષ એ કોઈ એક ગુણ ની પર્યાય નથી. જીવના અનેક ગુણો ની જે સ્વભાવ અવસ્થા એવી એવા પદ ને મોક્ષ કહેવાય. જો એને વાંચીએ નંબર 7. મોક્ષ એ જીવ દ્રવ્ય ના બધા ગુણ ના સ્વભાવ અર્થ પર્યાયો અને પ્રજેશત્વ ગુણ નો સ્વભાવ વ્યંજન પર્યાય. એ બધું જયારે સ્વભાવમાં જાય છે તો એવી અવસ્થા ને મોક્ષ કહેવાય. કેવલ જ્ઞાન, જીવ દ્રવ્ય, જ્ઞાન ગુણ અને એની સ્વભાવ અર્થ પર્યાય. ચલો આગળ. અચ્છા, 284 માં આપણે ટાઈમ ફ્રેમ જોયા હતા. ઓલું અનાદિ અનંત, અનાદિ શાંત, એ બધાને યાદ છે? વેરી સિમ્પલ. આપણે ઉપરના ક્લાસમાં જોયું હતું ને, ત્યાં થોડું વધારે ડિટેલ ડિટેલ કરીને જોયું હતું. અહીંયા આપણે મેથેમેટિકલ ફોર્મમાં વેરી સિમ્પલ. સપોઝ આપણે એક લાઈન ડ્રો કરીએ. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન લાઈન એન્ડ અ સેગમેન્ટ, રાઈટ? તો લાઈન ઇઝ વન વે, ધીસ ઇઝ ટુ વે એરો. હવે એમાં આપણે બે પોઈન્ટ લીધા. સપોઝ હવે દેવ બાજુ જો અનંત સુધી જાય ત્યારે શું કહેવાય? તો અનાદી અનંત, કોઈ બિગિનિંગ નથી કોઈ એન્ડ. હવે જો બિગિન થઈને અનંત સુધી જતા જાય તો સાદી અનંત, પહેલાથી આવે છે ને હવે અહીંયા એન્ડ થઈ ગયું, તો એને શું કહેવાય? અનાદી સાદ. અને આની નાની વચ્ચે જોઈએ તો સાદી સાદ. જેવી રીતના જીવનું હોવું, જીવ જીવ છે તો ક્યારથી ક્યાં સુધી અનાદી અનંત. જીવની મિથ્યાત્વ અવસ્થા ક્યારથી ક્યાં સુધી હોઈ શકે? અનાદી સાદ. કેમ કે ક્યારેક તો મિથ્યાત્વ દૂર થઈને પછી સમ્યક્ત્વ થાય છે, તો સમ્યક્ત્વ ક્યાં સુધી હોઈ શકે? અનાદી નથી સાદી. અને આ વચમાં શું છે? સાદી સાંતનું કોઈ એક્ઝામ્પલ? એક પર્યાય લો સંપર વિજ્ઞાન હતો, અથવા જીવનો મોક્ષ માર્ગ નો પુરુષાર્થ એ સાદી સાંત. ઓકે, આ ક્લિયર છે? ચલો એ આપણે કરીને આગળ જઈએ. 285 ઉપર આવી જાઓ. જો પાછા અમુક એક્ઝામ્પલ, સાયંકાળના વાદળામાં શું બદલાતું દેખાય છે? ઇવનિંગ ના ક્લાઉડ જે ચેન્જ થાય તો શું ચેન્જ થાય છે? કલર ચેન્જ થાય છે. મેઇન તો કલર ચેન્જ થાય છે, ચેક પણ કહી શકાય. કલર ચેન્જ થાય છે તો એ કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય છે? એનો વર્ણ ગુણ અને વિભાવ અર્થ પર્યાય. વેરી ગુડ. અને એનો જે શેપ બદલાય છે તો એનો પ્રદેશ એટલે વ્યંજન વિભાવ વ્યંજન પડે. ચલો આગળ 286. મહાવીર ભગવાન અને ઋષભદેવ ભગવાન એ દેવના અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય કમ્પેર કરો. તો મહાવીર ભગવાન ને ઋષભદેવ ભગવાન નો અર્થ પર્યાય એટલે કે બાકી બધા ગુણની પર્યાય કેમ સેમ છે? કેમ કે દેવ સિદ્ધ ભગવાન છે અને બધા ગુણની પર્યાય પ્યોર છે. અને વ્યંજન પર્યાય શેપમાં એમાં ડિફરન્સ છે, કેમ કે કોઈનો આકાર મોટો છે કોઈનો નાનો. ઓકે, આપણે ઉપર લાસ્ટ ટાઈમ પણ જોયું, સપોઝ આપણે મહાવીર ભગવાન ને સીમંતર ભગવાન ને કમ્પેર કરીએ તો વ્યંજન પર્યાય સેમ છે કે જુદી છે? જુદી. કેમ જુદી છે? મહાવીર ભગવાન ને કઈ છે? મહાવીર ભગવાન ને કઈ છે? સ્વભાવ વ્યંજન પર્યાય છે. અને સિમંદર ભગવાન ને સ્વભાવ વ્યંજન પર્યાય, હજી એમને બોડી છે ને, એટલે એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો આરોહ આવે છે. ઓકે, મહાવીર ભગવાન ના કયા ગુણો સ્વભાવ અર્થ પર્યાય માં છે? બધા ગુણો. વેરી ગુડ. અને સિમંદર ભગવાન ના જે એમના જે એમના પ્રતિજીવી ગુણો શુદ્ધ નથી થયા એને છોડીને બધા સ્વભાવ અર્થ પર્યાય. અને જે પ્રતિજીવી ગુણો આદિ જે છે હજી અસિદ્ધત્વ નામનો જે એમનો અવદેહ ભાવ આદિ બધું હજી વિભાવમાં છે, એટલે એમના દેવ ભગવાન ના અર્થ પર્યાયમાં પણ ડિફરન્સ છે. ચલો આગળ 287. બે પરમાણુ ના વ્યંજન અને અર્થ પર્યાય કમ્પેર કરો અને પછી એમને સિદ્ધ ભગવાન સાથે કમ્પેર કરો. ઓકે, હવે બે પરમાણુ છે, સપોઝ ધીસ ઇઝ ફર્સ્ટ અને સેકન્ડ, તો બે નો શેપ કેવો હોય? બેવનો શેપ સેમ જ હોય, કેમ કે બે ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ, એટલે વ્યંજન પર્યાય બેવના સેમ. અર્થ પર્યાય સેમ હોય કે ડિફરન્ટ? ડિફરન્ટ, કેમ કે એમના સ્પર્શ ગંધ વર્ણ જુદા હોય શકે. ખ્યાલ આવે? ઓકે, બે સિદ્ધ ભગવાન તો આપણે કમ્પેર કરી દીધું. સપોઝ બે સિદ્ધ ભગવાન હોય, સોરી ટુ સિદ્ધ ભગવાન, તો બે સિદ્ધ ભગવાન ના શું સેમ છે શું ડિફરન્ટ છે? વ્યંજન છે અને અર્થ પર્યાય છે. એ પુત્તલ માં શું જોયું? વ્યંજન પર્યાય છે એમ છે, અર્થ પર્યાય છે. ખ્યાલ આવે? કેમ કે એમના સ્પર્શ ગંધ વર્ણ એમના વિશેષ ગુણો છે, તો કોઈ ચીકણું હોય શકે, કોઈ લીસું હોય શકે, કોઈ ઠંડુ હોય શકે. એક પરમાણુ માં પણ એક પરમાણુ માં પણ એની જે આ સ્પર્શ ગંધ વર્ણની પર્યાયો સ્વતંત્ર. વિશેષ એ છે કે એ પર્યાયો 20 હોય છે ને, સ્પર્શ ગંધ વર્ણ, 5 પ્રકારના સ્પર્શ, 5 પ્રકારના વર્ણ આદિ, તેમાં બધા નથી હોતા ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ. સ્પર્શ 4 જ હોય છે તો 4 માંથી કોઈ પણ એક હોય શકે, 8 હોતા નથી, બાકીના 4 સ્કંદ ના હોય. એ બધું વિશેષ માટે. ચલો આગળ 288 આપણે લાસ્ટ ક્લાસમાં આ લાસ્ટ ક્વેશ્ચન જોયો હતો. ક્વેશ્ચન શું છે? કેરીનો વ્યંજન પર્યાય તેના ઉપરના ભાગમાં જ હોય છે કે કેમ એ કારણ આપીને સમજાવો. આજે મેંગો છે તો એનો વ્યંજન પર્યાય એ ખાલી એના બહારના ભાગમાં જ છે, અંદર કઈ નથી. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? કેમ ફોલ્સ? આખું મળીને બને. ઓકે, હવે દેટ ઇઝ ટ્રુ. હવે દેર ઇઝ સમથિંગ ફર્ધર એડિશન. આ કેરી એ સ્કંદ છે, બરાબર? એ સ્કંદ અનેક પ્રકારના પરમાણુથી બનેલી છે. હવે આ સ્કંદ નો વ્યંજન પર્યાય કહેવું એ ખાલી ઉપચાર છે. ખ્યાલ આવે છે? સ્કંદ નો વ્યંજન પર્યાય કહેવું એ ખાલી ઉપચાર છે. એકચ્યુઅલી તો દરેક પરમાણુ નો વ્યંજન પર્યાય છે, બરાબર? દરેક પરમાણુમાં એનો પોતાનો શેપ છે. હવે આ જે ક્યુમ્યુલેટિવ શેપ છે એ ખાલી કહેવાની પદ્ધતિ છે. બાકી રિયલી તો દરેક પરમાણુના જે વ્યંજન પર્યાય છે એ વ્યંજન પર્યાયને જ એનો આ કેરીનો વ્યંજન પર્યાય કહેવાય. જો આમાંથી બહુ વાંચેલો ક્લિયર થશે ના, કેમ કે તે અનંત પરમાણુનો પેન્ડ છે અને તેના બધા ભાગમાં તે પરમાણુનો વ્યંજન પર્યાય છે. એટલે બધા ભાગમાં એક 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 પરમાણુનો પોતાનો શેપ છે, બરાબર? દરેક પરમાણુ દ્રવ્યનો વ્યંજન પર્યાય પણ જુદો જુદો અને સ્વતંત્ર છે. જો થોડું ક્લિયર થવું જરૂરી છે, આ દરેક પરમાણુનો શેપ એ પોતાની સ્વતંત્રતાથી જેવો છે એવો છે, પણ એકબીજાનો સ્કંદમાં એકબીજાનો આરોપ આપવામાં આવે છે માટે એને વિભાવ વ્યંજન પર્યાય કહે છે. માટે એને એનો વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. એકચ્યુઅલી કેરીનો શેપ, કેરી ઇઝ નોટ અ સબસ્ટન્સ રાઈટ સર, એટલે એનો કોઈ વ્યંજન પર્યાય એકચ્યુઅલી તો હોય જ નહીં. ખ્યાલ આવે છે? કોઈ પણ સ્કંદનો એકચ્યુઅલી તો કોઈ વ્યંજન પર્યાય હોય જ નહીં. પણ આ બધાના જે વ્યંજન પર્યાયના સમૂહને ખાલી કહેવા માટે એમ કહેવાય કે આ કેરીનો વ્યંજન પર્યાય. જે રીતે આપણે કહીએ ને પાણીનો ગ્લાસ, તો એકચ્યુઅલી તો કઈ પાણીનો ગ્લાસ હોતો જ નથી, પણ એક ગ્લાસની અંદર પાણી ભરેલું છે માટે ઉપચારથી પાણીનો ગ્લાસ કહેવાય છે. એવી રીતના આ કેરીનો વ્યંજન પર્યાય કેવું એ ખાલી ઉપચાર. આ ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. આપણે 289 જો, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ અર્થ પર્યાય એવું કોમ્બિનેશન જયારે સાથે બને છે કે નહીં ફરીથી વિચાર કરો. સ્વભાવ, હા સોરી, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ અર્થ પર્યાય આવું કોમ્બિનેશન જયારે સાથે બને છે. ધર્મ અધર્મ આકાશ કાળ એમાં તો વિભાવ છે, ઉદગલ દ્રવ્યમાં સ્વભાવ અને વિભાવ નું કોમ્બિનેશન બને છે. ફકેટા પર અર્થ્ય છે, ઉદગલ દ્રવ્યમાં સ્વભાવ અને વિભાવ નું પણ કોમ્બિનેશન ક્યારે બને છે? ઉદગલ પરમાણુમાં એક પરમાણુ હોય તો એની વ્યંજન પર્યાય પણ સ્વભાવ અને અર્થ પર્યાય પણ સ્વભાવ, અને સ્કંદ હોય તો એની વ્યંજન પર્યાય પણ વિભાવ અને અર્થ પર્યાય પણ વિભાવ. તો આ સ્વભાવ વિભાવ નું કોમ્બિનેશન ઉદગલમાં ક્યારે થતું જ નથી. હમણાં જે આપણે વાત કરી એ તો ખાલી એની પર્યાય જુદી છે, પણ એ તો પણ સ્વભાવ પર્યાય જ છે, ખાલી એનું એક્ઝેક્ટ વેલ્યુ જુદી છે. આ બધાને ક્લિયર થયું કે પુષ્કળ દ્રવ્યમાં સ્વભાવ વિભાવ નું કોમ્બિનેશન ક્યારે થતું જ નથી. ઓકે, હવે બચ્યું જીવ દ્રવ્ય. હવે બચ્યું જીવ દ્રવ્ય. તો જીવ દ્રવ્યમાં પહેલા એમ કહે કે સંસારી જીવ હોય તો શું થાય? તો બે વિભાવ વિભાવ. સંસારી જીવમાં બે વિભાવ પર્યાયો છે, બરાબર? સિદ્ધ ભગવાન માં દેવ સ્વભાવ પર્યાય છે, અને વચમાં જે મોક્ષ માર્ગી જીવ છે તો પહેલા એને સમજો સમ્યક દર્શન કર્યું, શાહી સમ્યક તો બાકી બધી પર્યાયો અર્થ પર્યાય દીધો, પણ શાહી સમ્યક તો એક તો. અને અહિયાં શું છે? વિભાવ. અચ્છા આગળ જાય છે તો હવે કેવળ જ્ઞાન પ્રગટ થયું તો પણ બાકી બધી પર્યાયો વિભાવ. સમ્યક તો કેવળ જ્ઞાન ચારિત્ર આદિ બધું, અને હવે અરિયત ભગવાન થયા તો પણ અમુક વધારે સ્વભાવ, અને આ શું છે? અને પછી સિદ્ધ થઈ તો દેવ. તો જીવમાં કોમ્બિનેશન કયા બને છે? જો જીવમાં કોમ્બિનેશન કયા બને છે, કાં તો સંસારમાં બે વિભાવ, આ અર્થ પર્યાય, આ વ્યંજન પર્યાય. સોરી તમને દેખાશે, જો આ સંસારમાં છે અથવા તો મિથ્યાત્વ અવસ્થામાં છે તો અર્થ પર્યાય વિભાવ, વ્યંજન પર્યાય પણ વિભાવ. ઓકે ઓકે. હા વ્યંજન અર્થ, નિત્યાત્વ અવસ્થામાં વ્યંજન પર્યાય પણ વિભાવ, અર્થ પર્યાય પણ વિભાવ, બરાબર. સિદ્ધ અવસ્થામાં બે સ્વભાવ સ્વભાવ, અને વચમાં સાધક અવસ્થામાં આ વ્યંજન પર્યાય તો ઓલવેઝ વિભાવ જ છે, જ્યાં સુધી સિદ્ધ નથી થતા ત્યાં સુધી. એટલે અહિયાં આ તો વિભાવ જ છે, અને અહિયાં અર્થ પર્યાયમાં પાર્શિયલી વિભાવ, પાર્શિયલી સ્વભાવ. ખ્યાલ આવે છે? જીવમાં આ ત્રણ ઓપ્શન અવેલેબલ છે. ત્રણ કયા? કે વિભાવ વિભાવ, વિભાવ વિભાવ સ્વભાવ, સ્વભાવ સ્વભાવ. તો ઉલટું થાય છે કે નહીં? સ્વભાવ વિભાવ, સ્વભાવ વિભાવ ક્યારે કોઈ પણ દ્રવ્યમાં થતું નથી. ખ્યાલ આવે? જો એ અહીંયા કહે છે ના, વ્યંજન પર્યાય જીવનું જુદું, ઉદગલનું જુદું. એટલે શરીરનું વ્યંજન પર્યાય જુદું, જીવનું વ્યંજન પર્યાય જુદું. હવે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તો જીવનો કંઈક ને કંઈક આકાર તો છે ના? વિભાવ જ છે, કેમ કે હજી કર્મો પડ્યા છે ને. હજી જીવ એકલો સ્વતંત્ર નથી, હજી કર્મો પડ્યા છે. એટલે આરોપ તો આપવામાં આવે છે. ઇનફેક્ટ કયા કર્મનો આરોપ આપવામાં આવે છે કોઈને યાદ છે? ચલો લેટ મી પુટ અ ટીઝર. એક ગતિમાંથી બીજા ગતિમાં જતા જીવનો આકાર જે વચમાં હોય છે એમાં કયા કર્મનો આરોપ આપવામાં આવે છે? નામ કર્મ. ચલો વેરી ગુડ, વેરી ગુડ. 50% માર્ક્સ નામ કર્મ, બાકીનું 50% કયું નામ કર્મ? હા 10%. નહીં તેજસ વર્ણા ગતિ. ઓકે અનધર 10% ગતિ. ગતિ ની પહેલા વેરી ગુડ. સી ગત્યાનું પૂર્વી, એ ગતિ આનું પૂર્વીનું નામનું નામકરણ છે. આગળની જે ગતિ છે એનો શેપ વચમાં હોય છે. ખ્યાલ આવે છે? સોરી સોરી, લેટ મી કરેક્ટ માય સેલ્ફ. આગળની ગતિનું નામ અપાય છે અને શેપ આ ગતિનું. સોરી, એટલે મનુષ્ય માંથી જો ડોગ થવાનું હોય તો નામ અહિયાં નું આયુષ્ય પૂરું થાય ને, એવું જ ડોગ નું આયુષ્ય ચાલુ થઈ જાય. ખ્યાલ આવે છે? હવે પહેલા 1, 2, 3 સમયમાં એ છે ડોગ વિથ અ શેપ ઓફ હ્યુમન. ખ્યાલ આવે છે? ચલો આગળ જઈએ. આપણે જો આપણે 289 નો આન્સર વાંચતા હતા, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ અર્થ પર્યાય કોને હોય છે? તો ના, કેમ કે જીવ દ્રવ્યમાં મોક્ષ દશા થયા સિવાય સ્વભાવ વ્યંજન પર્યાય પ્રગટ થતો નથી, અને જ્યાં સુધી મોક્ષ પ્રગટ ન થાય ત્યાં સુધી અર્થ પર્યાય પણ બધી વિભાવ રહેતી નથી મોક્ષ પ્રગટ થતા. ફરીથી, જીવ દ્રવ્યમાં મોક્ષ દશા થતા થયા વિના સ્વભાવ વ્યંજન પર્યાય પ્રગટ થતો નથી, માટે જેનો સ્વભાવ વ્યંજન પર્યાય પ્રગટ છે તેને વિભાવ અર્થ પર્યાય હોય શકે નહીં. કેમ કે મોક્ષ થાય અને હજી જીવ વિભાવ પર્યાયમાં છે એવું પોસિબલ થતું નથી. બરાબર છે? એટલે જીવ દ્રવ્યમાં આ પોસિબિલિટી નથી. અને પૂજ્યલ દ્રવ્યમાં સ્વભાવ વ્યંજન પર્યાય હોય તે કાળે વિભાવ વર્ષ પર્યાય સ્કંદ રૂપે ન હોય શકે. કેમ કે પૂજ્યલમાં એવું ક્રોસ ઓવર પોસિબલ જ નથી. આ ક્લિયર થયું? ઓકે. હવે આપણે જે આ જોયું ને એ જ નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો ચાર પ્રકારના પર્યાય માંથી ત્રણ જાતના પર્યાય કયા દ્રવ્ય ને હોય છે? હા, વેરી ગુડ. જીવ ને સંસાર દશામાં એ ત્રણ જાતના પર્યાય હોય છે. કયા ત્રણ જાતના પર્યાય છે? વિભાવ છે, આ વિભાવ છે, આ સ્વભાવ પણ છે. જો સંચારી સમ્યક દ્રષ્ટિ જીવ ને ત્રણ જાતના પર્યાય હોય છે. એમને ક્ષાયિક સમ્યક તો આધી પ્રગટ થયું છે એટલે એમની અર્થ પર્યાય સ્વભાવ થઈ ગયો. અમુક જે ખાલી એ ગુણ દ્રષ્ટિએ અથવા બારમા ગુણસ્થા ને જે ચારિત્ર શાહી ચારિત્ર થઈ ગયું હવે એની સમ્યક્ત્વ અને ચારિત્ર દેવ સ્વભાવ થઈ. અથવા તેરમા ગુણસ્થા ને બાકીના અનંત ચતુષ્ટય પ્રગટ થયા તો એ સ્વભાવ થઈ. ખ્યાલ આવે છે? હવે પણ અંતિલ ઓલ ઓફ દેટ હેપન આ પર્યાય વિભાવ જ છે. અને જે ગુણ સ્વભાવ પ્રગટ થયા એના સિવાયના બાકીના વિભાવ છે. એટલે ટોટલ રાઈટ જીવ હેઝ થ્રી ડિફરન્ટ પર્યાય. બાકીનું નથી વાત થાય, કોમ્પ્લિકેટેડ. ચલો 291. હરિયંત ભગવાન ને વિભાવ વ્યંજન પર્યાય હોય કે નહીં?
હોય.
કેમ હોય? કેમ કે એનું શરીર ત્યાં વિદ્યમાન છે. કે હા, હરિયંત ભગવાન ને પ્રદેશત્વ ગુણ નું અશુદ્ધ પરિણમન છે માટે ચૌદમા ગુણસ્થાન ના અંત સુધી હજી એમને વિભાવ વ્યંજન પર્યાય છે. ઓકે, નેક્સ્ટ વન. હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન અને અવ્રતિ સમ્યક દ્રષ્ટિ એ ત્રણેયનું સમ્યક દર્શન સમાન છે કે નહીં? જો હવે એક લેટ મી જસ્ટ પુટ અ કેવિયટ હિયર. અત્યાર સુધી આપણે જે જોતા હતા ને એ આ સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય એના જ એક્ઝામ્પલ જોતા હતા આજે આખા ક્લાસમાં. આની પહેલા ઇફ યુ રિમેમ્બર કે આપણે મતિ જ્ઞાનના અલગ અલગ પ્રકારો જોયા હતા તો એ સાધારણ ચર્ચા છે કે પર્યાય કઈ જાતની હોઈ શકે. બરાબર? હવે એવી બીજી સાધારણ ચર્ચા હવે શરૂ થાય આ ક્વેશ્ચન થી. તો હવે અલગ અલગ વસ્તુ આવશે કે આવી રીતના બધાની પ્રોપર્ટી સેમ છે કે જુદી છે, દિવ્ય ધ્વનિ શું છે, કેવલ જ્ઞાન આદિ શું છે, એ બધું હવે અલગ અલગ આવશે. આ પહેલા જોઈએ. હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન અને અવ્રતિ સમ્યક દ્રષ્ટિ. એટલે અવ્રતિ સમ્યક દ્રષ્ટિ એટલે કયું ગુણસ્થાન? ચોથ. વેરી ગુડ. એ ત્રણેય નું સમ્યક દર્શન સેમ છે કે ડિફરન્ટ છે? સમ્યક દર્શન એટલે શું? પહેલા પ્રતિ સાચી શ્રદ્ધા કે હું કોણ છું એની સાચી માન્યતા. બરાબર? તો જો ચોથા ગુણસ્થાનમાં જે માન્યતા થઈ હોય અને પછી ભગવાન થાય માન્યતા જીવતી હોય તો પછી રસ્તામાં કેવી રીતના કહેવાય? ખ્યાલ આવે? જે આપણે અહીંથી દિલ્હી જવું હોય ને વચ્ચે માઇલ સ્ટોન હોય તો માઇલ સ્ટોન કેનોટ બી એલ્સવેર અને ધેન યુ રીચ દિલ્હી. બરાબર? ઇટ હેઝ ટુ બી ઓન ધ વે. સિમિલરલી ચોથા ગુણસ્થાનની અને અગિયાર સોરી હરિયંત ભગવાન કે સિદ્ધ ભગવાન એની શ્રદ્ધા ઇઝ સેમ ટાઈપ. હવે એના રેઝોલ્યુશનમાં એની પ્યોરિટીમાં થોડો થોડો ફરક હોઈ શકે. કઈ રીતે હોય છે? જો ઓપ્શનિક સમ્યક્ત્વ હોય તો એના કરતા ક્ષાયિક સમ્યક્ત્વ જ મળી શકે. ક્લિયર? ક્ષાયક સમ્યક્ત્વમાં હોય ચલ માં લગાડ દોષ લાગે છે એના કરતા ક્ષાયિક જ મચ ગયો. પણ એક વાર ક્ષાયિક થઈ ગયું પછી બધાનો ક્ષાયિક જ સિમિલર. ખ્યાલ આવે? ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે હજી ચોથા ગુણસ્થાનમાં અલ્પ જ્ઞાન છે. તો ક્ષાયિક સમ્યક્ત્વથી જેટલા પદાર્થને જે રીતના હું આટલા પદાર્થોને જાણું છું તો આટલા પદાર્થમાં હું શું જાણું છું કે હું જીવ છું, આ બધા અન્ય દ્રવ્ય છે. બરાબર? અને એક વાર કેવલ જ્ઞાન થયું તો કેવલ જ્ઞાનમાં શું લોકાલોક જણાય છે અને એમાં શું જાણે છે? એમ કે હું જીવ છું ને આ બધા અન્ય દ્રવ્ય છે. પણ જે ટાઈપનું ક્વોન્ટિટી ઓફ જ્ઞાન અહીંયા ઓછી છે ને ત્યાં વધારે છે. માટે સમ્યક્ત્વના નામમાં એક શાયિક કહેવાય છે અને એક પરમ અવગાઢ સમ્યક્ત્વ કહેવાય છે. ધ ડિફરન્સ ઇઝ કે ખાલી ક્વોન્ટિટી ઓફ નોઈંગ ઇઝ ડિફરન્ટ. ખ્યાલ આવે? જો અહીંયા સમજાવે છે બધાનું સમ્યક્ત્વ સમાન છે જેમ છદ્મસ્ત ને શુદ્ધ મોક્ષા પ્રકાશક નો અંશ છે એમાંથી લીધેલું છે. એટલે જો તું કે છે ટોટલ નથી, જેમ છદ્મસ્ત ને શુદ્ધ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. એટલે જેવી રીતના છદ્મસ્ત એટલે આપણા જેવું કોઈ હોય અને આ ફોન ને જાણે છે, તો આપણે કેવી રીતના ફોન ને જાણીએ છીએ? એનો શેપ જાણીએ છીએ, એનો કલર, વેટ, એનું મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન, શું એનું ફંક્શનિંગ છે, બધું આપણે જાણીએ. એ આપણે આપણા લિમિટેડ જ્ઞાનથી જાણીએ. હવે કેવલી ભગવાન જાણે છે, તો એ પણ ફોન ને ફોન જ જાણે છે કે ફોન ને દસ્તક જાણે છે? ફોન ને ફોન જ જાણે છે. એટલે જેવું આપણું જ્ઞાન છે એવું જ એમનું જ્ઞાન છે કે નહીં? ક્વોલિટેટિવલી, ક્વોલિટેટિવલી તો સેમ જ છે. આપણે જે જાણીએ છીએ એના કરતા કઈ જુદું નથી જાણતા, વધારે જાણે. એમનું કેવલ જ્ઞાન છે તો એ અંદરના જે પાર્ટ છે એને પણ આપણે જોયા વગર જાણી લેશે. પછી એ કહે કે પરમાણુ નું શું ટ્રેજેક્ટરી છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાના છે, બધું જાણી લે. ખ્યાલ આવે છે
કે?
એટલે અત્યારના સમ્યક દ્રષ્ટિની વાત છે, તો રોંગ અને રાઈટ કેવી રીતના ડિફાઈન કરવું કે આમાં મારું પણ છે કે નહીં? એટલે અત્યારે તો એ પૂજલ નો મિસ્ટેક છે કે એ જ્ઞાન નું લિમિટેશન છે. આપણે સમ્યક્ત ની વાત કરીએ છીએ ને, એટલે જ્ઞાન ના લિમિટેશન માં હોય શકે, પણ સમ્યક્ત માં બધાનું સિમિલર છે. અહીંયા ઉદાહરણ જ્ઞાન નું જ આપે છે. જો જેવી રીતના છદ્મસ્ત અને શુદ્ધ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવળી અને સિદ્ધ ભગવાન ને કેવળ જ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. એટલે જે સાત તત્વ નું સ્વરૂપ પહેલા નિર્ણય કર્યું હતું તે જ હવે કેવળ જ્ઞાન વડે જાણ્યું, એટલે ત્યાં પ્રતીતિમાં પણ પરમ ઉગાઢપણું થયું. એટલે જેવી રીતના હું જીવ છું અને આ પૂજગલ છે એ હું અત્યારના શુદ્ધ જ્ઞાનથી જાણું છું. હવે એ જ વસ્તુ કેવળ જ્ઞાનથી ડિટેલ ડિટેલ જાણીને પણ એમ જ નક્કી કર્યું કે આ જીવ છે ને આ પૂજગલ છે. ખ્યાલ આવે છે? જેવી રીતના કોઈ બીમાર વ્યક્તિ હોય અને મેડિસિન ખાય તો શું જાણે કે તાવ આવ્યો છે તો ક્રોટિન એના માટે યુઝફુલ છે. હવે કોઈ ડોક્ટર બની જાય અને એનું ડિટેલ ફિઝિયોલોજી બધું જાણે, કોઈ ફાર્માસિસ્ટ હોય તો ટેબ્લેટ નું મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન જાણે, બધું જાણી લે, તો ઇવેન્ચ્યુઅલ કન્ક્લુઝન શું કાઢે કે એના માટે યુઝ છે. સેમ સેમ એનાલોજી અહીંયા છે. તો જેવી રીતના શુદ્ધ જ્ઞાન થી જાણ્યું હતું એવી રીતના કેવળ જ્ઞાન થી, કેવળ જ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિ માં પરમ ઉગાડ પણ થયું. એટલે જે માન્યતા હતી એ દ્રઢ થઈ એમ, તેથી ત્યાં પરમ ઉગાડ સમ્યક્ત્વ કહ્યું છે. પણ પૂર્વે સિદ્ધાંત કર્યું હતું તેને જો જૂઠું જાણ્યું તો ત્યાં અપ્રતીતિ થાય. એટલે જો પહેલા જે સિદ્ધાંત કર્યું હતું એને રોંગ આપણે જાણી લઈએ તો એ નિત્ય શ્રદ્ધા થઈ જાય, બરાબર. પરંતુ જેવું સાત તત્વ નું શ્રદ્ધાન છદ્મસ્ત ને થયું હતું તેવું જ કેવળી સિદ્ધ ભગવાન ને પણ હોય છે. માટે જ્ઞાનાધિક ની હિનાધિકતા હોવા છતાં વિરેન્દ્રાધિક ને અને કેવળી સિદ્ધ ભગવાન ને સમ્યક્ત્વ ગુણ સમાન જ કહ્યો છે, બરાબર છે? ઓકે, આપણી પાસે 3 મિનિટ જ છે, આને થોડુંક સમજીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લેશું તો વધારે ટાઈમ લાગશે. આપણે ખાલી ક્વેશ્ચન માં તો કેટલું ફટાફટ વાંચી છે કે હા બંનેનું સમ્યક્ત્વ સમાન છે. ઇમેજિન કરો, એને થોડું ભાવ પ્રધાન તમે લઈને વિચાર કરો તો જેવી રીતના ફાયર છે, તો એ ફાયર ગરમ છે કે ઠંડી? નોર્મલી ગરમ હોય છે. તો નોર્મલી ગરમ હોય છે તો નાનું છોકરું હોય એની પ્રોપર્ટીઝ, એના યુઝીસ વગેરે જાણ્યા વગર પણ એની ફિલિંગ થી એને ગરમ જાણે છે ને ત્યાં જતો નથી. હવે જે મોટો થઈને કોઈ ફાયર બ્રિગેડ નો ઓલો બને તો એનું બધું જાણે છે, પણ તો પણ એ કઈ જાણી જોઈને એમાં પડતો નથી, એને યુઝમાં લે છે, બરાબર. પછી કેવડી ભગવાન એનાથી વિશેષ જાણે છે અને જાણીને ઉદાસીન રહે છે, બરાબર. તો જ્ઞાન વધવાથી શ્રદ્ધામાં કઈ ફરક પડતો નથી. અહીંયા કહેવાનો પોઈન્ટ એ છે કે આપણે વર્તમાનમાં જો આપણે પોતાને જીવ માનીએ છીએ તો કેવલી ભગવાન પણ એવી જ રીતે એમને જીવ માને છે, એમાં કોઈ ડિફરન્સ નથી. આનાથી આપણને કેવી ભગવાન સાથે પ્રોક્સિમિટી આમ થોડું નજીક પહોંચે એવું લાગે ને. બાકી નહીં તો અત્યારના આપણને શું લાગે કે અરે એ તો ભગવાન, એ તો કેવળ જ્ઞાનાદિથી બધું લોકા લોકને જાણે છે, અને આપણે તો એમ કરીને આપણે આપણી જાતને એટલા ઓલા ઈન કરી નાખીએ. હા, કે આપણે પોતે ગુરુદેવજી શું કે તું વર્તમાનમાં તું ભગવાન છે એવો તું નિર્ણય કરીશ તો હું ભગવાન છે એવો નિર્ણય થશે. પણ આપણે ભગવાન છીએ એવો નિર્ણય કરવા માટે પહેલા પોતાને એટલો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ માં નાખી દઈએ અને પછી કે હું ભગવાન છું, તો કેવી રીતના મેચ જ ન થાય. ખ્યાલ આવે છે કે એ મેચ જ નથી થતું. એટલે ભગવાન ની જે પ્રોપર્ટીઝ છે અને મારી જે પ્રોપર્ટીઝ છે, તો વર્તમાનની અવસ્થામાં જે થોડા ડિફરન્સીસ છે, પણ કયા ગુણમાં ડિફરન્સીસ છે અને કયામાં સિમિલારિટી છે એ પણ તો સમજવું પડશે ને. તો એનાથી આપણને ભગવાન સાથે એકદમ પ્રોક્સિમિટી એમ જાણે અરે હું હમણાં તૈયાર થયો એમ ભગવાન બનવા માટે. ખ્યાલ આવે? તો એ આપણે જીવને અને હરિયન, સોરી, આપણા જીવને અને હરિયન ભગવાનને કમ્પેર કરીએ તો એ કઈ રીતે આપણે એકદમ એમને નજીક આવી શકીએ. તો પછી આપણને રિયલી હરિયન ભગવાનનું મહત્વ ખ્યાલમાં આવે કે હા, જો એ આપણને સ્વભાવથી શુદ્ધ કહે છે તો એ શુદ્ધ કેવી રીતના જીવ શુદ્ધ છે. ખ્યાલમાં આવે? તો આવી રીતના થોડો થોડો વિચાર કરવો જોઈએ સાથે. બાકી આ શું પ્રાથમિક આપણી પાઠશાળા છે એટલે આ પ્રશ્નોત્તર માળામાં આપણે બેઝિક ટોપિક્સ જ લેતા હોઈએ, તો એનું જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન છે એ તો આપણે આપણી જાતે થોડું કરવું પડે. ખ્યાલ આવે છે? જો આ નેક્સ્ટ ક્વેશ્ચન ટુ જેનું જસ્ટ આપી દઉં, વી ડોન્ટ હેવ ઇનફ ટાઈમ અધરવાઇઝ. આના પછી દિવ્ય ધ્વનિ શું છે અને કેવડી ભગવાનનું સ્વરૂપ શું છે એનું આખું ડિટેલ ચર્ચા છે. આ બુકમાં તો આખું ઘણા બધા પેજીસ છે, આઈ થિંક 8-10 પેજીસ ખાલી આ બે ક્વેશ્ચન પર છે. આપણે આટલું ડિટેલમાં નહીં જઈએ, એટલે કોઈને આના વ્યવસ્થિત સમજવું હોય તો નેક્સ્ટ ટાઈમ વાંચીને આવજો. આ બે ક્વેશ્ચન તમે ખાલી વાંચીને આવજો. આપણે તો જેટલી ડેપ્થ આ બેઝિક ક્લાસમાં બધાને સમજાય એટલું જ લેશું. પણ આઈ સ્ટીલ વોન્ટ યુ ટુ ગેટ અ ફીલ કે આ કેવલી ભગવાનનું કેવલ જ્ઞાનમાં કઈ જાતનું જ્ઞાન એમને થતું હશે એનું એક ફિલિંગ તો આપણને હોવું જોઈએ. તો આપણને ખ્યાલ આવે કે જીવની પોતાની એક્ચ્યુઅલ ક્ષમતા કેટલી છે, તો એનાથી આપણને આપણું જ મહત્વ આવે. ખ્યાલ આવે? ચલો આપણે અહીંયા ચિન્હવાની સ્તુતિ લઈએ છીએ.
હે જિનવાણી ભારતી તોરી જપો દિન રે, જો તેરી શરણા કરે તો પાવે સુખ છે. જિનવાણી કે જ્ઞાન તે તુજે લોકારો, સો આગી વતક નમો સદા દે.
બોલો જિનવાણી માત નો જય.